તારીખ 31/3/1998 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 401 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 371
વચનામૃત વચનામૃત 409 જ્ઞાની જીવ અને અજ્ઞાની જીવના ભાવો કેવા હોય છે એ વિષય ઉપર અહીંયા વાત ચાલી છે. પહેલાં અજ્ઞાની જીવની વાત કરી છે કે જગતમાં જે જીવ પોતાના આત્મહિતને અને અહિતને સમજતો નથી, આત્મકલ્યાણના અને આત્માના અકલ્યાણને સમજતો નથી, તેને અજ્ઞાની કહે છે. અથવા પોતાને સુખ દુઃખ કેમ થાય છે એ વિષયથી અજાણ છે એને પણ અજ્ઞાની કહે છે. અથવા સુખી થવાનો સાચો રસ્તો જાણતો નથી એને કેવા ભાવો થાય છે, કે જેમ વડવાઈ પકડીને ટીંગાઈ રહેલો મનુષ્ય મધુબિંદુની તીવ્ર લાલસામાં રહી વિદ્યાધરની સહાયને અવગણીને વિમાનમાં બેઠો નહીં, તેમ એક શાસ્ત્રની અંદર એક વિષય એવી રીતે ચાલ્યો છે, દ્રષ્ટાંત આવે છે. એક માણસ વડવાઈ પકડીને ટીંગાડ્યો છે, ઉપર મધપૂડો છે, ટીંગાયેલો છે, વડવાઈ પકડીને, નીચે સાપ છે, કૂવો છે, કૂવામાં સાપ ને જેરી જંતુઓ ને એવું બધું છે, પડે તો એને બધા કરડે ને મરી જાય એવી પરિસ્થિતિ છે. ઉપર મધપૂડો છે, એમાંથી મધ ટપકે છે, મધ એને બહુ સારું લાગે છે, મધ એને ગમે છે, મોઢામાં એને ટીપા પીડ્યા કરે છે, થોડી થોડી વારે ટીપા પીડ્યા કરે છે, અને એ મધ મધુબિંદુ એટલે મધના ટીપા ચાખવા એને એટલા બધા ગમે છે કે એ વખતે કોઈ વિદ્યાધર છે એટલે એવી આકાશગામીની વિદ્યાવાળો છે, એ વિમાન લઈને આવ્યો છે, એ એમ કહે છે કે તું મારા વિમાનમાં બેસી જા, હું તને લેવા આવ્યો છું, નહીં તો તું પડીશ તો તારા હાલ બહુ ખરાબ થઈ જશે, નીચે ભયંકર સરપો છે, કૂવો છે, ક્યાં સુધી તું ટીંગાઈ રહીશ. કે ના, મને અહીંયા મધના ટીપા પડે છે ને એ બહુ ભાવે છે, એ મને બહુ ગમે છે. હા, એટલે પછી મને તો આખા દ્રષ્ટાંતની ખબર નથી, થોડી ખબર છે. પછી ઉંદરડો એ ડાળ કાપતી બે ઉંદર મૂક્યા છે ચિત્રની અંદર, એ કાળો ઉંદરડો છે એ રાત છે, સફેદ ઉંદરડો એ દિવસ છે, એના આયુષને કાપે છે, ત્યાં ડાળીને કાપે છે, એના અહીંયા દિવસો ને દિવસ ને રાત આયુષને કાપે છે, અને હાથી ઝાડને હલાવે છે, એટલે ઝાડ ક્યારે પડે એનું પણ કાંઈ ઠેકાણું નથી, એટલે ઓચિંતું આયુષ પૂરું થાય, આખી ડાળી કપાય એ પહેલાં પણ, એમ ચારે બાજુથી ભયથી ઘેરાયેલો છે, મૃત્યુની સમીપ છે તો પણ એ વિમાનમાં બેસતો નથી, અને એ ખાલી મધના ટીપા માટે ટીંગાઈને મધ ચાખ્યા કરે છે. હવે એ કેટલો મૂરખ ગણાય એમ આપણને દ્રષ્ટાંત ઉપરથી લાગે કે આ માણસ કેટલો બધો મૂરખ ગણાય. કાંઈ જોતો નથી, ઉંદરડા ડાળી કાપે છે જોતો નથી, હાથી ઝાડ હલાવે છે એ જોતો નથી, નીચે કૂવાઓ છે એ જોતો નથી, કૂવામાં સર્પ છે એ જોતો નથી, એક ખાલી મધના ટીપા માટે પેલો વિમાનમાં બેસવાનું કહેશે તો બેસતો નથી. પ્રત્યક્ષપણે વગર વિચારે એને મૂર્ખ ગણવામાં આવે એવી મૂર્ખાઈ જગતની અંદર વિષયોના કલ્પિત સુખની તીવ્ર લાલસામાં પડેલા જીવોની છે એને મૂર્ખ ગણે. પણ પોતે મૂર્ખાઈ કેટલી કરે છે કે એવી જ કરે છે એમ કહે છે. એમ વિષયોના કલ્પિત સુખની તીવ્ર લાલસામાં રહી ગુરુ ઉપદેશને અવગણીને શુદ્ધાત્મ રુચિ કરતો નથી. જે આત્મામાં સહજ આનંદ ભરેલો છે એની રુચિ કરતો નથી અને બહારમાં ખાવું પીવું પાંચ ઇન્દ્રિયના વિષયોના જે સુખ છે કલ્પિત સુખ છે. કલ્પિત સુખ એટલા માટે કયા છે કે એ વિષયોની પ્રાપ્તિ અને ભોગવતા પછી પણ કોઈને તૃપ્તિ થઈ નથી, થતી નથી અને થવાની નથી એવી પરિસ્થિતિ છે. કેમ કે ત્યાં સુખ છે નહીં, કૂવામાં નથી, અવાડામાં પાણી આવે ક્યાંથી? એમ જે જળ પરમાણુમાં સુખ નથી, જે જળ સુખથી શૂન્ય છે એવા જળ પરમાણુ છે એમાં સુખ નથી તો સુખ આવવાનું ક્યાંથી, મળવાનું ક્યાંથી? એ તો એક વૈજ્ઞાનિક પરિસ્થિતિ જ એવી છે. એ જળ પદાર્થોમાં સુખ નામનો કોઈ ગુણ નથી, એ પદાર્થો પણ સુખી નથી અને સુખની ખબર પણ નથી, છતાં પણ એમાંથી સુખ મળશે એવી એક આશાથી, એવી એક લાલસાથી, એવી એક વાસનાથી જીવ નાની ગુરુના ઉપદેશને ગણતો નથી, અવગણે છે અને પોતાના સહજ આનંદ સ્વરૂપ એવા શુદ્ધ આત્માની રુચિ કરતો નથી, એમાંથી સુખ મેળવવાનો કોઈ પ્રયાસ કે પ્રયત્ન કરતો નથી. અથવા કેવા ભાવ રહીએ છીએ એને, આટલું કામ કરેલું, જરાક આટલું કામ કરેલું, એમ સંસારના કાર્યો થોડું કરેલું, હજી કરેલું, હજી થોડું કરેલું, હજી આટલું પતી જાય પછી વાત, પછી વાત, પછી વાત. આ વાત તો બરાબર સારી છે પણ કરવા જેવી છે, પણ હવે જરાક આ બધા કામ અમુક અમુક એવા છે કે જરાક ઉકલી જાય તો સારું. એમ પ્રારબ્ધ એવું છે બધાનો, બધા મનુષ્યોનો, કે એક પછી એક પછી એક પછી કામની હાર માળા ચાલુ રહે છે. થોડું કરેલું, થોડું કરેલું, જેમ ઓલો મનુષ્ય એમ કહે છે થોડાક ટીપા, એક થોડાક ટીપા લઈ લઉં, હજી મને જરાક ઠીક લાગે છે ને, એક થોડુંક ચાખી લઉં, હજી થોડુંક ચાખી લઉં. એમ આ પણ વિષયોના સુખને હજી થોડું લઈ લઉં, હજી થોડું કરેલું લઈ લઉં, કરેલું એમને એમ એમને એમ આયુષ અચિંતું પૂરું થઈ જાય છે. કાળના ઝપાટો એવો આવે છે તો અચિંતું એ આયુષ પૂરું કરી લઈએ. આ બાજુ એમ પ્રવૃત્તિના રસમાં જે સંસારની પ્રવૃત્તિ છે, સંસારના સુખો પ્રાપ્ત કરવા માટેની જે પ્રવૃત્તિ છે, એમાં લીન રહીને, એમાં એકાગ્ર રહીને, તલ્લીન રહીને શુદ્ધ આત્મ પ્રતિના ઉદ્યમનો વખત મેળવતો નથી. પ્રવૃત્તિમાં રસ છે. રસનો અર્થ શું છે? સમય ક્યાં નીકળી જાય એની ખબર ન રહે એવી પરિસ્થિતિને રસ કહેવામાં આવે છે. કે સમય ક્યાં ચાલ્યો જાય એને ખબર ન પડે. ઘડીકમાં યુવાની પૂરી થઈ જાય છે, ઘડીકમાં 40-50 વટાવી જાય છે માણસ, અને એને ખ્યાલ નથી રહેતો કે આ આંખના પલકારાની જેમ સમય ચાલ્યો ગયો એવો ખ્યાલ નથી રહેતો. કેમ કે એ રસ પોતે પ્રવૃત્તિના રસમાં ને રસમાં ચાલ્યો જાય છે. અને પોતાના શુદ્ધ સ્વરૂપની આત્મ સ્વરૂપની પ્રતીતિ આત્મામાં આનંદ અને સુખ મળ્યો છે એનો જે વિશ્વાસ કરવા માટે ઉદ્યમ કરવો જોઈએ, પુરુષાર્થ કરવો જોઈએ, એ દિશામાં કંઈક કરવું જોઈએ, એના માટે સમય મેળવતો નથી. ખાવા માટે સમય મળે છે, ઊંઘવા માટે માણસને સમય મળે છે, ગમે તેટલી પ્રવૃત્તિ હોય તો પણ પોતાના આત્મકલ્યાણ માટે સમય મળતો નથી. એમ એને એમ લાગ્યા કરે છે કે મને મારી પાસે સમય નથી, મારી પાસે વખત નથી, શું કરું, મારી પાસે વખત નથી. દેહાર્થે એટલે શરીરના આરામ માટે, શરીરની શક્તિ માટે એનો વખત મેળવી લે છે, મેળવવો પડે છે. જ્યારે આત્માના હિત માટે, કલ્યાણ માટે, આત્માની સુખ શાંતિ માટે કોઈ ઉપાય કરવો જોઈએ, એ ઉપાય માટે વખત મળતો નથી, મેળવતો નથી. ત્યાં તો મરણનો સમય આવી પહોંચે છે, ઓછીનતી તબિયત લથડે છે. સારું તંદુરસ્ત દેખાતું એવું શરીર હોય તો પણ ઓછીનતો કાંઈ ને કાંઈ ગડબડ થાય ત્યારે એને એમ લાગે છે કે આ શરીર ઓછીનતો દગો દેશે. એમ ઓછીનતો મરણનો સમય આવી પહોંચે છે. પછી એવી વખતે કોઈ હળુકર્મી જીવ હોય છે એને પશ્ચાતાપ થાય છે કે અરે રે, મેં કાંઈ કર્યું નહીં, અરે રે, આ મનુષ્ય ભાવ જેવો મનુષ્ય ભાવ ચાલ્યો ગયો. મોટાભાગનાને તો એ થતું નથી. એ વખતે હાઈવે વધી જાય છે, આને બોલાવો, ડૉક્ટરને બોલાવો, દવા લઈ આવો, અહીંથી દવા અમેરિકાથી મગાવો, ફલાણું કરો, આમ કરો, બધાને બોલાવી લ્યો, આમ એમને આકુલતામાં ને આકુલતામાં મરણને શરણ થઈ જાય છે. કોઈ હળુકર્મી જીવ હોય છે એને પશ્ચાતાપ થાય છે કે અરે રે, મનુષ્ય ભાવ પૂરો થઈ ગયો અને મારું કાંઈ કર્યું નહીં, અધોગતિમાં જીવ ચાલ્યો જાય છે. એમ તે પસ્તાય તો પણ શા કામનો, છેલ્લે છેલ્લે પસ્તાય તો પણ શું કામનો, વખત તો હાથમાં કાંઈ રહ્યો નહીં. મરણ સમયે તેને કોનું શરણ છે? કોઈનું શરણ નથી. સંપત્તિ કામ આવતી નથી, સગા સંબંધીઓ કામ આવતા નથી, મિત્રો કોઈ કામ આવતા નથી, કે જગતના કોઈ પદાર્થો એને એ મરણમાંથી બચાવવા માટે કામ આવતા નથી. કોઈ પણ હિસાબે એને મરવું નથી તો પણ મરણને શરણ થવું જ પડે છે. એમ વારંવાર મરણને શરણ ન થવું પડે એના માટે મોક્ષના માર્ગનો, મુક્તિના માર્ગનો પણ કોઈ ઉપાય છે ખરો? આમ જો કોઈ એમ કહે કે ભાઈ જંગલમાં એવી કોઈ જડીબુટ્ટી છે હિમાલયમાંથી અને તમે એકવાર સૂંઘો તો પણ તમે આ મૃત્યુંજય છે, જડીબુટ્ટીનું નામ શું? મૃત્યુંજય, તમે મરો નહીં. એટલું જ નહીં, વૃદ્ધાવસ્થા પણ તમને આવે, નહીંતર વળી તકલીફ એ થાય કે ભાઈ બહુ જીવીએ ઘણું પણ હવે પછી લાચારીથી જીવવું પડે એનો શું અર્થ? ઓકે, આ તો સંજીવની છે. કેવી છે? સંજીવની છે, પણ એની કોસ્ટ બહુ છે. શું કિંમત ઘણી છે તો પણ ભાઈ બોલો ને, તો પણ રહ્યો આમ તમે તમારા ગજાબારની કિંમત, પણ હવે બોલો ને ભાઈ, એમ કે જલ્દી બોલો તમે. વાતમાં બહુ મોણ નાખ્યા વગર જલ્દી કહી દો તમે અમને શું કિંમત દેવાની છે. તો કે તમારી પાસે સંપત્તિ છે, એટલી સંપત્તિ એ નહીં પૂરું પડે તો પણ તોય જલ્દી બોલો તમે, એમ કે. તો કે દેવું કરવું પડશે, પણ બોલો ને ભાઈ, જેટલું દેવું કરવું પડે એ બોલો. ચીર સલામત તો પકડ્યા બોલ, દેવું કરી દેશું. હા, પછી આ દેવું કરો તો તમારા છોકરા હેરાન થાય, હું તો કે એ તમારે ચિંતા કરવાની જરૂર, તમે જલ્દી બોલો હવે. છોકરાઓને માથે દેવું કરીને પણ ખર્ચવા તૈયાર થાય કે ના થાય? વૃદ્ધાવસ્થાનો આવે, મૃત્યુનો આવે, એવી કોઈ ચમત્કારિક વસ્તુ હોય તો કેટલું દેવા તૈયાર થાય? અને એમાં કોઈ શરત કરે ખરો? હે, કે મને અત્યારે વખત નથી આ વાત સાંભળવાનો, મારે કામ બહુ છે, શું? એ બધું ગૌણ થઈ જાય એવી વસ્તુ લેવા તૈયાર થાય એવી આ વસ્તુ છે. કેવી આ વસ્તુ છે? એક મરણ નહીં, અનંત જન્મ મરણથી બચે જો મુક્તિના માર્ગે ચડે, મોક્ષના માર્ગે ચડે, તો એક મરણ નહીં અનંત જન્મ મરણથી બચી જાય એવી ચમત્કારિક વસ્તુ છે. કેવી વસ્તુ છે? ચમત્કારિક વસ્તુ છે. એ જ્ઞાનીઓનો ઉપદેશ છે અને એના માટે કોઈ ટિકિટ નથી, ફી નથી, કોઈ વાત નથી, ફ્રી ઓફ ચાર્જ. બોલો, આપણે બધું દેવા તૈયાર થયા. અહીંયા એમ કે છે કે આ ઉપદેશ આપનાર કાંઈ લેતા નથી, કાંઈ માગતા નથી, કોઈ ચાર્જ રાખતા નથી, કાંઈ નહીં. એને મફતમાં મળ્યો હતો ને, એ મફતમાં જ આપે છે. મફતમાં એટલે આમ મફતમાં અને આમ પાછો મોંઘો એટલો બધો કે એને પરસેવો ઉતરી જાય એક વાર. કે હે, એટલું બધું મારે મૂકી દેવાનું? મૂકી દેવાનું એટલે હું મમતા મૂકી દેવાની. ત્રણ જ અક્ષર. શું મૂકી દેવાની? મમતા મૂકી દેવાની. કુટુંબની મમતા નહીં, પૈસાની મમતા નહીં, મકાનની મમતા નહીં, આબરૂ કીર્તિની મમતા નહીં, અને છેલ્લે છેલ્લે શરીરની મમતા પણ નહીં. તો કે બધું મૂકી દેવાનું, એમાં હું બાકી રાખ્યું. આ તો બધું લઈ લીધું તમે. એક કુર્તી એમ કહો કે તમે ફ્રી ઓફ ચાર્જ આપો છો, બીજી કુર્તી કહો કે તમે મમતા મૂકી દો, તો આ તો બધું મૂકવાનો વારો આવ્યો. બધું મૂકતા તને મળે છે, હું એ જો ને એમ કે છે. ત્યાં તો બધું મૂકવા તૈયાર હતો, ત્યાં તો દેવું કરવા તૈયાર હતો. એમ કે તારે ગુલામગીરી કરવું પડશે, કે ભાઈ ગુલામ થવાય તૈયાર છે. જો મરતો ન હોય, મૃત્યુ ન આવતું હોય, તો બધી મારી તૈયારી છે. અનકન્ડિશનલ સરેન્ડર થાય છે. આની અંદર તો આત્માનો આનંદ, આત્માનો સુખ શાંતિ અને જન્મ મરણનો નાશ થઈ જાય, અનંત જન્મ મરણનો નાશ થઈ જાય એવી એક સમ્યક દર્શન નામની ટેબ્લેટ છે. એવી ટેબ્લેટ છે, એનું નામ છે સમ્યક દર્શન. એક જ ગોળી, એક જ ડોઝ ખાવાનો છે, બીજા ડોઝની જરૂર પડે ને એવી દવા છે. એને સમ્યક દર્શન કયો, એને આત્મદર્શન કયો, એને આત્માનો સાક્ષાત્કાર કયો, અથવા એને પરમાત્માનો સાક્ષાત્કાર કયો, નિજ પરમાત્માનો સાક્ષાત્કાર કયો, એવું જે દર્શન છે એ જન્મ મરણનો નાશ કરે છે. એક જ વખત એ દર્શન થાય, એના જન્મ મરણનો નાશ થઈ જાય છે. વર્તમાન ભવ છે એનું તો આયુષ પૂરું થઈ જશે, પણ એને મરણ નથી કહેવાતું. મરણ કોને કહેવાય છે? નવો ભવ લેવો પડે એને, નવો જન્મ લેવો પડે એને. છેલ્લું આયુષ પૂરું થાય એને નિર્વાણ કલ્યાણક કહેવામાં આવે છે. શું? નિર્વાણ કલ્યાણક. અને મૃત્યુ નથી કહેવાતું. એનો મહોત્સવ ઉજવે છે. દેવો આવીને પણ એનો મહોત્સવ ઉજવે છે, મનુષ્યો પણ એ ઉત્સવ ઉજવે છે. કેમ કે એ છેલ્લું આયુષ્ય હોય મુક્ત આત્માઓનું, જે છેલ્લું આયુષ્ય હોય છે એ પૂરું થાય ત્યારે પણ કેટલાકને એ મુક્તિના માર્ગે ચડવાનો ઉપદેશની પ્રાપ્તિ થાય છે, એવો કોઈ જોગાનુજોગ બને છે. એટલે એને કલ્યાણક, કલ્યાણ કરનારો પ્રસંગ કહેવામાં આવે છે. એ નિર્વાણ કલ્યાણક કહે છે, મોક્ષ મોક્ષ કલ્યાણક કહે છે. પણ અહીંયા પોતાને અસરણતાનો અનુભવ કરે છે કે અરે રે, મને કોઈ શરણ થતું નથી, મારા પૈસા કામ આવતું નથી, મારા સગા સંબંધીઓ કામ, બધા ટગર ટગર જોયા કરે, એ પણ ટગર ટગર જોયા કરે, કોઈ એને બચાવી શકે નહીં. મરણ સમયે કોનું શરણ છે? એ વખતના રોગની બહુ ભાગ તો રોગ આવે છે કોઈને કોઈ, એની વેદનાની શું મરણની આ બધી ભીસ કેની આવે છે, પરિણામ ઉપર ટેન્શન ઊભું થાય છે, ભીસ આવે છે, એમાં રોગની રોગનું ટેન્શન હોય છે, વેદના એની પીડાનું ટેન્શન હોય છે, મરણના ભયનું ટેન્શન હોય છે. એકત્વ બુદ્ધિ, શરીરની એકત્વ બુદ્ધિ, આ બધાને સંયોગોની એકત્વ બુદ્ધિ, આ બધું મારું છે મારું છે, એ જે મમત્વ છે એ મમત્વ જ્ઞાનથી ન છોડી શકો, પણ અજ્ઞાનપણે એક ઝાટકે બધું મૂકી દેવું પડે એવી એક પરિસ્થિતિ ઊભી થાય છે. ત્યારે એની એકપણાની, મારાપણાની, પોતાપણાની જે બુદ્ધિ છે એને ખૂબ દુઃખદાયક થઈ પડે છે, અતિશય દુઃખ ઉત્પન્ન થાય છે. એટલું બધું અતિશય દુઃખ ઉત્પન્ન થાય છે કે મોટાભાગના મનુષ્યો બેશુદ્ધ અવસ્થામાં પ્રાણત્યાગ કરે છે, શુદ્ધ બુદ્ધ રહેતી નથી, બેભાન અવસ્થાની અંદર આયુષ પૂરું કરે છે. એ બેભાન અવસ્થા એમ બતાવે છે કે દુઃખની માત્રા છે એ હદ બહાર ગઈ છે. જેમ કોઈ માણસને છરો મારે ત્યારે પીડા થાય, પણ છરો મારનારો છરો માર્યા જ કરે, માર્યા જ કરે, માર્યા જ કરે, ત્યારે એક પીડાની ડિગ્રી એટલી બધી આવે કે છરો ખાનારો હોય એ બેસુદ્ધ થઈ જાય. તો ઓલો માર્યા કરે તો એને બેશુદ્ધિમાં પછી ખબર નથી રહેતી, પણ એનો અર્થ એમ નથી કે એને દુઃખ નથી, દુઃખ હદ બહાર ગયું છે. એવી જ રીતે રોગનો, વેદનાની, મરણની અને બધું એક આતે એક હારે વિયોગ થઈ જશે બધાનો, જેની જેની મમતાને મીઠાશ લીધી છે સંયોગની, એ બધું એક સાથે વિયોગમાં આવી જશે એવા ખ્યાલ માત્રથી બેશુદ્ધ અવસ્થા, ખૂબ દુઃખી થઈને અતિ દુઃખની માત્રામાં બેશુદ્ધ અવસ્થામાં એને શાસ્ત્ર ભાષામાં આર્ત ધ્યાન કીધું છે. કેવું? આર્ત ધ્યાન. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, ઘણું માઠા માઠું ધ્યાન. એની ભીષમાં ભીસાઈને દેહ છોડે છે, ભીસાતો ભીસાતો ભીષમાં ભીસાઈને દેહ છોડે છે. મનુષ્ય ભાવ હારીને જીવ દુર્ગતિમાં કાયલો જાય છે. જેટલા પશુ પક્ષી પ્રાણીઓ દેખાય છે એ બધા પણ એકવાર મનુષ્ય થયેલા, પણ મનુષ્યપણું મળ્યું, મનુષ્યપણું એટલે વિવેક કરવાનો એક તક મળી કે મારું આત્મકલ્યાણ શેમાં છે, મારું અકલ્યાણ શેમાં છે. એ તક મળી ત્યારે પોતે એની ઉપેક્ષા કરી, ઉપેક્ષા કરીને સંસારના કાર્યોમાં લાગીને આયુષ પૂરું કર્યું, એટલે એ તક ગુમાવી દીધી એ લોકોએ. એ જીવોને વિચાર શક્તિ કુંઠિત થઈ ગઈ, વિચાર શક્તિ છે એ બિડાઈ ગઈ. જેમ ફૂલ કરમાઈ જાય એમ જ્ઞાન પણ કરમાઈ જાય છે, બુદ્ધિ પણ કરમાઈ જાય છે. મનુષ્ય અવસ્થામાં વિવેક કરવાની શક્તિ જ્ઞાનની બહુ સારી હોય છે. એ એ શક્તિ વખતે એ શક્તિનો સદુપયોગ ન કરતા દુરુપયોગ કર્યો ત્યારે એ શક્તિ બિડાઈ જાય છે, અને જીવ પશુ પક્ષી એને શાસ્ત્રમાં જેને તિર્યંચ ગતિ કહે છે, અધોગતિ કહે છે, એમાં જીવ ચાલ્યો જાય છે. કીડી મકોડી જીવ જંતુ એની અંદર ચાલ્યો જાય છે અને ત્યાં પણ ઘણા દુઃખોને ભોગવે છે. આવી સ્થિતિ વારંવાર અનેક વાર અનંત વાર જીવની થયા કરે છે, થઈ કરે એવો એક જીવના ભૂતકાળનો ઇતિહાસ છે. સંસારમાં પરિભ્રમણ કરતા, જન્મ મરણ કરતા જીવનો આ ઇતિહાસ છે. હવે જો રસ્તો બદલવા માગે તો અહીંયા સ્કોપ છે, અહીંયા જગ્યા છે. તો જેણે રસ્તો બદલ્યો એને ધર્મી જીવ કહેવામાં આવે છે. ધર્મી જીવ છે એ રોગની, વેદનાની કે મરણની ભીષમાં ભીસાતો નથી. એને એક બીજો રસ્તો પકડ્યો, સાચું જ્ઞાન એને સમ્યક જ્ઞાન કહે છે, સાચું શ્રદ્ધાને એને સમ્યક દર્શન કહે છે. એમ સમ્યક જ્ઞાનને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવાનો એક રસ્તો પકડ્યો. એને આત્માનો આત્મશાંતિરૂપ ધર્મ પ્રાપ્ત કર્યો. જ્ઞાન પણ એનો ધર્મ છે, દર્શન એટલે શ્રદ્ધાન પણ એનો ધર્મ છે, અને આત્માની સુખ શાંતિ એ પણ એનો ધર્મ છે. ધર્મ એટલે મંદિર જાય એનું નામ ધર્મ, કે કોઈ વ્રત પાળે એનું નામ ધર્મ, કે કોઈ જાત્રા કરે કે કોઈ જપ કરે જાપ કરે એનું નામ ધર્મ, એ વાત નથી. એનું નામ ધર્મ નથી. ધર્મ છે એની શાસ્ત્રોની અંદર વૈજ્ઞાનિક પરિભાષા છે, એવી વૈજ્ઞાનિક વ્યાખ્યા કરે છે કે વસ્તુનો સ્વભાવ તે ધર્મ. વસ્તુ એટલે આત્મા, વસ્તુ એટલે આત્મા. આત્માનો સ્વભાવ જ્ઞાન છે, આત્માનો સ્વભાવ શ્રદ્ધા છે, આત્માનો સ્વભાવ સહજ આનંદ છે, સુખ શાંતિ છે. એ પ્રગટ કરે, એને કેળવે અને નિરાકુળ સુખ શાંતિમાં રહીએ ક્યારે, મરણ વખતે પણ. આમ તો જગતમાં દુઃખના ઘણા પ્રસંગો છે, પણ સૌથી વધારે કોઈ દુઃખદાયક પ્રસંગ હોય તો તે મૃત્યુનો છે, અને એ વાત કંઈ સમજાવવી પડે એવી નથી. અહીંયા જે ધર્મી છે, જેને આત્મદર્શન કર્યું, આત્મ સાક્ષાત્કાર કર્યો, એને રોગની ભીસ આવતી નથી. રોગ થાય છે, એને શરીરનો રોગ ન થાય એમ નથી કહેવું, એને પીડા કે વેદના ન થાય એમ નથી કહેવું. એ પૂર્વકર્મ અને પૂર્વ પ્રારબ્ધને ભોગવવાની વાત છે. પૂર્વ પ્રારબ્ધને લઈને રોગ પણ થાય, પીડા પણ થાય અને આયુષ્ય પૂરું પણ થાય, કેમ કે એ પૂર્વે જ બાંધ્યું છે. ગત ભાવમાં આયુષ્ય બાંધેલું હોય છે, આ ભાવમાં પણ નવા ભાવનું જ આયુષ્ય બાંધે છે જીવ. દરેક વખતે એક આવતા ભાવનું આયુષ્ય બાંધે એવી પરિસ્થિતિ હોય છે, છતાં એની ભીંસમાં ભીંસાતો નથી. રોગ થાય, પીડા થાય, અને એ પીડા વધીને પ્રાણ છૂટી જાય એવી પીડા થાય. કેવી? પ્રાણ છૂટી જાય એવી પીડા થાય, તો પણ એની ભીંસમાં ભીંસાય નહીં. એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને એ આત્માની સુખ શાંતિ કેવી અને એની કિંમત કેટલી, આ એક તુલનાત્મક બુદ્ધિએ તોડવા જેવી વાત છે. શું એટલે આની કિંમત? કોઈ પણ વસ્તુથી ન આંકી શકાય એટલી આની કિંમત છે. અમૂલ્ય છે વસ્તુ. કેટલી અમૂલ્ય વસ્તુ છે. ધર્મી જીવ રોગની ભીષમાં ભીસાતો નથી, રોગ વખતે પીડા થાય એની ભીષમાં ભીસાતો નથી, અને પ્રાણ છૂટી જાય ત્યારે પીડા વધી જાય એવી ભીષમાં પણ ભીસાતો નથી. એવી એક અધ્યાત્મ વિદ્યા ની સાધના એણે સાધી લીધી છે. શું કર્યું છે? અધ્યાત્મ વિદ્યાની સાધના એણે સાધી લીધી છે. આ જે અધ્યાત્મ વિદ્યા છે એ જગતમાં પ્રચલિત નથી, અપ્રચલિત વિદ્યા છે. બીજી બધી વિદ્યાઓ પ્રચલિત છે, પણ આ વિદ્યા છે એ અપ્રચલિત છે. તેથી એ વિષય આ જગતમાં હંમેશને માટે રહસ્યમય રહ્યો છે. કેવો રહ્યો છે? રહસ્યમય. એટલે એક જગતનું ટોપ સિક્રેટ છે. અને કોઈ કોઈ મહાત્માઓ પાસે છે, આત્મજ્ઞાની આત્મસાક્ષાત કરેલા એવા કોઈ કોઈ મહાત્મા પાસે એ વિદ્યાઓ હોય છે. એ વિદ્યા એની પાસેથી મળે છે, બીજાને પણ મળે છે, પણ એને માટે તૈયારી જોઈએ, યોગ્યતા જોઈએ. યોગ્યતાવાળાને મળે છે. કોને મળે છે? યોગ્યતાવાળાને મળે છે. બીજી એની કોઈ પરિસ્થિતિ નથી, મળવાની બીજી કોઈ એની પરિસ્થિતિ નથી, એક યોગ્યતા જોઈએ. વિદ્યાઓ પ્રચલિત છે, પણ આ વિદ્યા છે અપ્રચલિત છે. તેથી એ વિષય આ જગતમાં હંમેશને માટે રહસ્યમય રહ્યો છે. કેવો રહ્યો છે? રહસ્યમય. એટલે એક જગતનું ટોપ સિક્રેટ છે. અને કોઈ કોઈ મહાત્માઓ પાસે છે, આત્મજ્ઞાની આત્મસાક્ષાત કરેલા એવા કોઈ કોઈ મહાત્મા પાસે એ વિદ્યાઓ હોય છે. એ વિદ્યા એની પાસેથી મળે છે, બીજાને પણ મળે છે, પણ એને માટે તૈયારી જોઈએ, યોગ્યતા જોઈએ. યોગ્યતાવાળાને મળે છે. કોને મળે છે? યોગ્યતાવાળાને મળે છે. બીજી એની કોઈ પરિસ્થિતિ નથી, મળવાની બીજી કોઈ એની પરિસ્થિતિ નથી, એક યોગ્યતા જોઈએ. અને એ યોગ્યતા કેળવવા માટે આ સત્સંગ નામનો એક પ્રસંગ છે. અને સત્સંગ કહેવામાં આવે છે એ એક જ પ્રસંગ છે કે જેમાં એ યોગ્યતાની પ્રાપ્તિ છે એને પોતે કેળવી શકે, એ યોગ્યતા કેળવવી પડે છે. જેમ રોટલી માટે કણિકને કેળવવી પડે છે, લોટમાં પાણી નાખો એટલે રોટલી થઈ જાય એમને, એને સરખી રીતે ટૂંકવી પડે છે કણિકને, એમ યોગ્યતા એ કેળવવાની ચીજ છે. ધર્મી જીવ છે એ પણ પહેલા બીજા જેવો સાધારણ સંસારી જીવ હોય છે. યોગ્યતામાં એટલે પાત્રતામાં આવે છે સત્સંગ યોગે, અને પછી આગળ વધીને એ આત્મસાક્ષાત્કાર કરે છે ત્યારે એને ધર્મી કહેવામાં આવે છે. શું કહે છે કે એ રીતે જેને ધર્મ એટલે આત્માનો આનંદ, આત્માની શાંતિ, આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન પ્રાપ્ત કર્યું છે, એ જીવને પૂર્વના અપરાધને કારણે, દોષને કારણે એના ફળ સ્વરૂપે રોગ આવે છે તો પણ એને દુઃખ થતું નથી. પીડા થાય છે તો એને પીડાનું દુઃખ થતું નથી. અને આયુષ્ય પૂરું થાય છે, પૂર્વે બાંધેલી મુદત છે, તો એ મુદતે દેહ દરેકને છોડવાનો જ હોય છે, પણ એ કપડાં બદલતી વખતે જેમ દુઃખ થતું નથી એમ આ જીવ શરીર બદલે તો પણ એને દુઃખ નથી થતું. ગીતામાં એક શ્લોક છે, વાંસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહાતી નરોપરાણી. નાનપણમાં બધું ગોખેલું યાદ રહી ગયું છે. માંસાંસી જીર્ણાની, જેમ જૂના વસ્ત્રો માણસ ત્યાગ કરે છે અને નવા વસ્ત્રોને ગ્રહણ કરે છે, હા, તો એને કંઈ સુખદુઃખ નથી થતું, ન તો એને જૂનો વસ્ત્રો છોડી દેવાનું દુઃખ થાય છે, કે નથી બીજું કપડું બદલે એનું કાંઈ સુખ થાય છે. બહુ નોર્મલ પોઝિશનમાં એ બદલી નાખે છે. એમ જ્ઞાની પુરુષ જૂનું શરીર છોડે, નવું શરીર ધારણ કરે, એને અધોગતિ થતી નથી. એટલે એ નવું શરીર ધારણ કરે છે, દેવલોકમાં જાય, મનુષ્યલોકમાં જાય, બે જ ગતિ એને રહે છે, બીજી બે ગતિ નરક અને પશુગતિ એની છૂટી જાય છે. તો એને કાંઈ થતું નથી, કાંઈ પણ એને સુખ જ નથી લાગતું. એમાં છે એવી કોઈ ભીષમાં એ જીવ ધર્મી જીવ ધર્માત્મા છે એ ભીંસાતો નથી, કારણ કે તેને શુદ્ધાત્માનું શરણ પ્રાપ્ત કર્યું છે. શુદ્ધ આત્મા એટલે શાશ્વત આત્મા, જે આત્માનું જ્ઞાન થાય છે, જેને આત્મજ્ઞાન કહે છે, આત્મ સાક્ષાત્કાર થાય છે. એમાં શું જ્ઞાન થાય છે કે હું ત્રણેય કાળે શાશ્વત છું, મારું મરણ થતું જ નથી. શરીરનો સંયોગ થયો તો એ વિયોગ થયો, તો નવો શરીરનો સંયોગ થયો, એ સંયોગ વિયોગ શરીર નથી આ કરે છે, હું એમને એમ રહું છું. જેમ એક સપનું પૂરું થાય અને સ્વપ્નમાં કોઈ પોતાના મૃત્યુને જોવે, આમ પ્રેક્ટિકલી સંભવ નથી, પણ સ્વપ્નમાં તો બધું જોવા મળે. જુઓ, એ હું મરી ગયો, એટલે ડાક્ટર બોલાવ્યા હતા, પછી હું મરી ગયો, પછી મને બાંધો, હવે મને લઈ જાય છે, હવે મને બાળે છે, બધું જોઈ ઊભો ઊભો પ્રેક્ષકની જેમ બધું એને દેખાય. જે વાસ્તવિક રીતે ઇમ્પ્રેક્ટિકલ છે, બને બની જ ન શકે એવી વાત છે, છતાં સ્વપ્નમાં એ બધું દેખાય છે. અને પછી જાગે ત્યારે એને ખબર પડે છે કે રે, આ કંઈ થયું જ નથી, હું તો મારી પથારીમાં એમને જ છું, મારા પલંગમાં એમને જ છું, સહી સલામત, મારું કંઈ થયું જ નથી, મને કોઈ માર્યો નથી, હું માર્યો નથી. એમ જ્ઞાની સ્વપ્નવત સંસારને છે કે એક સ્વપ્ન પૂરું થયું, આયુષ પૂરું થયું, ત્યારે એક સ્વપ્ન પૂરું થયું, હું એમને એમ છું, એવું આત્માનું વાસ્તવિક જ્ઞાન થાય છે. એટલે દુઃખી થતા નથી. અને એ વાસ્તવિક છે, એની એ સાચું જ્ઞાન છે, એ સાચી પરિસ્થિતિ છે, એની સાબિતી છે, હું કોઈ ગપ્પા કે વાર્તા નથી, એ ખાલી સંભળાવવાની ચીજ નથી, એ વાસ્તવિકતા છે, એક હાર્ડ ફેક્ટ છે. શું જો ખરેખર પૂર્વભૂમાં આપણો આત્મા મરી ગયો હતો, અત્યારે આપણે ક્યાંથી હાજર હતી, ગયો આપણી હયાતી શું બતાવે છે? આપણી વર્તમાન હયાતી એ એક એવી સાબિતી છે, એક એવું પ્રૂફ છે કે આપણે ભૂતકાળમાં ખરેખર મર્યા નથી. શરીર છોડ્યું છે ચોક્કસ, અને તો ઘણા એના શરીર છોડતા આપણે જોઈએ છીએ, માણસના પશુ પક્ષીના શરીર છૂટી જાય છે, એનો આત્મા છે એ બીજે કોઈ અવસ્થા ધારણ કરે છે, બીજા ક્ષેત્રમાં અવસ્થા ધારણ કરે છે, બીજા ખોળિયામાં આવે છે, નવા જન્મ થતા પણ દેખાય છે, મરણ થતા પણ દેખાય છે. એ એમ બતાવે છે કે આત્મા ખરેખર મરતો નથી, આત્મા શાશ્વત છે. એ શાશ્વત પદાર્થનો આત્મદર્શનમાં પ્રત્યક્ષ અનુભવ થાય છે. શું થાય છે? પ્રત્યક્ષ અનુભવ થાય છે, અને ત્યારથી એ શરીર બદલે તો પણ એને દુઃખ નથી થતું, શરીર બદલે તો પણ એને દુઃખ નથી થતું, અને પીડાનું નથી દુઃખ થતું. એનો પ્રયોગ કોઈ અંદરની અંદર બીજો છે, અને એ પ્રયોગથી સમજવા જેવો વિષય છે, પણ એ પણ એક ચમત્કારિક વિષય છે કે શરીરની પીડા એ શરીરની અવસ્થા છે અને આત્માની અવસ્થા નથી. આત્માની સત્તામાં અને આત્માની હયાતામાં હયાતીમાં એ પીડા નથી, શરીરની હયાતીમાં શરીરના ક્ષેત્રમાં એ પીડા છે, અને બંનેનો અનુભવ જુદો જુદો છે. એ અધ્યાત્મ વિદ્યાનો ચમત્કાર છે. તો અહીંયા એમ કહે છે કે શુદ્ધ આત્માનું, શાશ્વત આત્માનું શરણ પ્રાપ્ત થયું છે. શરણ પ્રાપ્ત થયું છે એટલે એમાં એ બેસી ગયો, એ સહી સલામત જગ્યાએ આત્મામાં બેસી ગયો. પહેલાં શરીરમાં બેઠો હતો. ક્યાં બેઠો હતો? શરીરમાં બેઠો હતો. આ શરીર તે હું, એ વજનદાર થાય તો હું, મારું વજન વધ્યું, એ દુબળો થાય તો મારું વજન ઘટ્યું, એને રોગ થયો તો મને રોગ થયો, અને એને છોડવાનો વારો આવ્યો ત્યારે હું મરી ગયો. મૈરા પહેલાં તો મરણનો દુઃખ અનુભવ કરે છે, મૈરા પહેલાં મૃત્યુતુલ દુઃખનો અનુભવ કરે છે, અને શરીર છૂટે છે ત્યારે મરતો નથી પણ તોને એને મરવા તુલ્ય દુઃખ થાય છે, બાકી ખરેખર તો કોઈ મરતો નથી. પણ જેને આત્માનું સાચું જ્ઞાન થાય છે એને આત્માનું શરણ પકડી લીધું એમ કહેવામાં આવે છે. વિપત્તિ સમયે, ગમે તેવી વિપત્તિ હોય, વિપત્તિ સમયે તે આત્મામાંથી શાંતિ મેળવી લે છે. રોગ થાય, પીડા થાય, આત્મામાંથી શાંતિ મેળવે છે. મરણ થાય ત્યારે આત્માને શાંતિ ભોગવે છે. એવી એક અંદરની અધ્યાત્મ વિદ્યા પ્રાપ્ત કરી છે. વિકટ પ્રસંગે તે નિજ શુદ્ધાત્માનું શરણ વિશેષ ગ્રહે છે. જ્યારે વિકટ પ્રસંગો, પ્રતિકૂળ પ્રસંગો આવે ત્યારે તો એ વધારે વધારે પોતાના આત્માના જ્ઞાનમાં, આત્માના આનંદમાં, આત્માની શાંતિમાં એકદમ આવે છે. જેમ આપણે ગરદીની અંદર આપણી ગાડી વધારે સહી સલામત અને કાળજીથી ચલાવીએ છીએ, ગમે એવી ગરદી હોય મૂંઝાતા નથી આપણે, કેમ? એક સેલ્ફ કોન્ફિડન્સ હોય છે ચલાવતી વખતે, કે હવે ગરદીવાળો એરિયા આવ્યો, બજાર એરિયા છે, જરાક સંભાળીને ચલાવશો, તો એ વાતો કરતાં કરતાં સેફથી નીકળી જઈએ છીએ, અને જરાક ખુલ્લો રસ્તો આવે એટલે ભગાવીએ છીએ. બંને વખતે આપણને કાંઈ ટેન્શન આવતું નથી, એમ પ્રતિકૂળ પ્રસંગોમાં જ્ઞાનીઓને કોઈ ટેન્શન આવતું નથી. એ થોડી ગરદી છે, પૂર્વના પ્રારબ્ધના નો ટ્રાફિક સામે આવે છે, એને લોકો તકલીફ કહે છે એ નથી કહેતા. એ વખતે જરૂર સંભાળીને, પોતાના આત્માને વધારે સંભાળીને, વધારે સુખ શાંતિ અંદર જે ભરી છે, શું છે એ પ્રોપર્ટી આત્માની છે. જેમ બહારમાં મકાન વગેરે પ્રોપર્ટી છે, આ આપણે મકાન છે ને, આ વાસ્તુ એ વાસ્તુ ખરું વાસ્તુ નથી, આત્મામાં વસવું એ ખરું વાસ્તુ છે. મકાનમાં વસવું આ તો હવે થોડોક ટાઈમ ટેમ્પરરી ધર્મશાળા છે, જ્યાં સુધી આયુષ હોય ત્યાં સુધી નહીં, પછી પાછું ક્ષેત્ર બદલીને કોઈ બીજી જગ્યાએ જવાનું થાય, અને એનું કાંઈ મમતા તો કરવા જેવી નથી. પણ સાચું આત્મામાં વસવું એ સાચું વાસ્તુ છે, અને એ ગમે એવા પ્રતિકૂળ પ્રસંગોમાં પણ અંદરથી શાંતિ જે પ્રોપર્ટી છે, સુખ શાંતિ આનંદી જે આત્માની પ્રોપર્ટી છે, એમાંથી એ વિદ્યા દ્વારા, અધ્યાત્મ વિદ્યા દ્વારા એ શાંતિને ઉત્પન્ન કરે છે જ્ઞાની, અને ક્યારે દુઃખી થતો નથી, કોઈ પણ પ્રસંગોમાં દુઃખી નથી થતો. મરણ સમયે ધર્મી જીવ શાશ્વત એવા નિજ સુખ સરોવરમાં વિશેષ વિશેષ ડૂબકી મારી જાય છે. એ વખતે ડૂબકી મારે છે, મરણ વખતે દુઃખી નથી થતો, પણ સુખ સરોવરમાં પોતાના નિજ એટલે પોતાના સુખ સરોવરમાં ડૂબકી મારે છે. જ્યારે એને પહેલું વહેલું આત્મજ્ઞાન થાય છે ત્યારે પણ એ પોતાના અંદરમાં સુખનું સરોવર હિલોવા લેતું જોવે છે. શું જોવે છે? કે અંદરમાં સુખનું સરોવર હિલોવા લે છે. હવે મજા છે આપણને, એ નાની અંદર નાસું આપણે, શીતળ એવું આત્મસુખ, શીતળ એવી આત્મશાંતિ, ગમે તે પ્રસંગોની અંદર એને ક્યાંય દુઃખ થતું નથી, સુખ શાંતિમાં જ બિરાજે છે. બધા તમામ ભય ચાલે, મરણનો ભય નહીં, એને શેનો ભય હોય? વેદનાનો ભય નહીં, પીડાનો ભય નહીં, અકસ્માતનો ભય નહીં, ચોરીનો ભય નહીં, લૂંટનો ભય નહીં, કોઈ ભય નહીં. જ્યાં રોગ નથી, જે આત્મામાં રોગ નથી, કારણ કે રોગ તો શરીરમાં હોય છે, જે આત્મામાં રોગ નથી, વેદના નથી, મરણ નથી, શાંતિનો અખૂટ નિધિ છે. કેવું છે? અક્ષય નિધિ. ક્ષય ન પામે, નીકળ્યા જ કરે, અનંત કાળ સુધી સુખ શાંતિ નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, અને એટલી ને એટલી અંદર રહે છે, પાછી ક્યારેય ઓછી થતી નથી, એવી અખૂટ નિધિ છે. તે શાંતિપૂર્વક દેહ છોડે છે તેનું જીવન સફળ છે. એવી વિદ્યા પ્રાપ્ત કરી હોય એનું જીવન સફળ છે. એમ જ્ઞાનીની દશાની વાત કરી, સંસારી જીવની દશાની વાત કરી. હવે એના ઉપરથી તાત્પર્ય શું લેવું એમ કે છે કે હે જીવ, તું મરણનો સમય આવ્યા પહેલા ચેતી જા. આ સમજવાનો ટાણું છે, શીખવાનું ટાણું છે, અધ્યાત્મ વિદ્યા પ્રાપ્ત કરવાનું ટાણું છે. તારી પાસે સ્કોપ છે, સમય છે, શક્તિ છે, સમજદારી છે, બધું છે. તું ઓલો સમય આવીને ભીસાઈ જા, મરણના સમયે ભીસાઈ જાય પહેલા ચેતી જા, સાવધાન થઈ જા. સદાય શરણભૂત અને વિપત્તિ સમયે તો વિશેષ શરણભૂત થનાર એવું જે શુદ્ધ આત્મતત્વ, શુદ્ધ આત્મદ્રવ્ય, તેના અનુભવવાનો, તેનો સાક્ષાત્કાર કરવાનો ઉદ્યમ કર, એનો પુરુષાર્થ. અને એ પુરુષાર્થ કરવામાં બીજું કાંઈ નથી. સાચી સમજણ કરવી, સાચી સમજણ સત્સંગ યોગે પ્રાપ્ત થાય એ સમજણનું અમલીકરણ કરવું. સમજણ કરીને નિર્ણય કરવાનો હોય છે. દરેક કામની અંદર પહેલાં સમજણ કરવાની હોય છે કે આ કામ કેવી રીતે થાય, પછી એ કામ કરવાનો નિર્ણય કરવો પડે છે, પછી એક્ઝિક્યુટિવ સ્ટેજ આવે છે, એનો અમલ કરવાનો, અમલીકરણ કરવું, એટલે એ કાર્ય સંપન્ન થાય છે. એમ આની અંદર પણ પહેલાં સમજણ કરવાની છે કે આત્મા વસ્તુ શું છે, આ શરીર આદિ જડ પરમાણુ વસ્તુ શું છે, એના ગુણધર્મો શું છે, એના એક્શન રિએક્શન શું છે, સુખના કારણો જેને ગણવામાં આવે છે એ શું છે, દુઃખ, એ નિર્ધાર નિર્ણય કરવો પડે છે, નિશ્ચય કરવો પડે છે કે કોઈ પણ ભોગે જો આવું આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત થતી હોય, આટલું મોટું એચિવમેન્ટ જેનું હોય કે ક્યારેય દુઃખી ન થવાય અનંત કાળમાં, હવેના ભવિષ્યકાળમાં ક્યારેય દુઃખી નહીં થાય, તો એક મારે એ પ્રાપ્ત કરવું જ છે, એ મેળવવું જ છે, એનો એક નિર્ધાર કરવાનો હોય છે. અને એ નિર્ધાર કર્યા પછી એના એક્ઝિક્યુટિવ સ્ટેજ શરૂ થાય છે. એ રીતે એના જે પ્રયોગો છે એ પ્રયોગોમાં જીવ પસાર કરે છે. જે જે આત્માઓ મુક્ત થયા, જે જે મહાત્માઓ મુક્ત થયા, એ બધા પહેલાં આપણા જેવા સંસારી હતા, અને એ સંસારમાં એને પણ કોઈ સદગુરુ મળી જાય છે, એટલે સદગુરુ એટલે અધ્યાત્મ વિદ્યાના જાણકાર મળી જાય છે, એને એ સમજાવે છે, અને એ પણ પોતે એના જેવા થઈ જાય છે. એ રીતે અહીંયા છેલ્લે તાત્પર્ય એ છે કે આ ચેતવાનો સમય આવ્યો છે. સ્વામી રામદાસનો તો દ્રષ્ટાંત છે, શિવાજીના જે ગુરુ થયા એને, એ કોઈ ભૂતકાળના હળુકર્મી જીવ છે, સંસારમાં પડવું નહોતું, પણ એના મા બાપનો કાંઈ એકનો એક દીકરો હશે, એ નાતાને તો પરણાવો છે, લગ્ન કરે છે, લગ્ન એના ગોઠવે છે, માયરામાંથી ભાગે છે. એમાં શું થાય છે, હિન્દુ વિધિના લગ્નમાં સાવધાન આવે છે, સમય વર્તે સાવધાન એમ કરે આપણા ઘર લોકો. ઓલાને એમ થઈ ગયું કે હા, હું તો અંદરથી મૂંઝાતો હતો, હવે મને એમ કહે છે કે તું સાવધાન થઈ જા, મિત્ર આ એવો બંધાઈશ, એવો બંધાઈશ કે પછી તું નહીં છૂટી શક. એટલે એ વખતે રાતના લગ્ન થતા હતા, અંધારી અંધારી જેવું છે, અજવાળિયું નહોતું, અંધારી રાતો, અને રાતના 12 એક વાગે એને જેમ ઊંઘ પાડી કે સમય વર્તે સાવધાન, એટલે મારીએ મારીએ માયરામાંથી ભાગ્યા, બે મુઠ્ઠીઓ વાળીને એવા ભાગ્યા, એવા ભાગ્યા તો જાને એની મેં દોડ્યા, એના સગા સંબંધી મા બાપને બીજા બીજા, પણ આને શું કર્યું, અંધારામાં કોઈ ઝાડ ઉપર ચડી ગયા, એટલે ગોતવાવાળા ગોતી ન હોય કે દોડ્યા બધાય, પણ ઉપર ચડી ગયેલા, ક્યાં ઝાડ ઉપર ચડ્યા અંધારામાં ખબર ન પડી, પરોળીઓ થયું ત્યારે બધા થાકીને વ્યા ગયેલા, આ પછી જંગલમાં વ્યા ગયેલા અને એક આશ્રમ બનાવેલો, એમાં શિવાજી એમના શિષ્ય તરીકે ગયેલા, શિવાજીના ગુરુ કહેવાય છે સ્વામી રામદાસ, અને એમણે દાસબોધ નામનું એક પુસ્તક લખેલું છે, એ બહુ સારું પુસ્તક લખ્યું છે, મેં તો વાંચ્યું છે ઘણા વર્ષ પહેલાં વેદાંત ઉપર છે. કહેવાનો મતલબ શું છે કે કોઈ કોઈ જીવ ચેતી જાય છે તો આ વિદ્યામાં મેળવી લે છે અને સંસારને તરી જાય છે, એમ કે સંસારને તરી જાય છે એટલે સંસારના બધા દુઃખોથી તરી જાય છે, વાત તો બીજી રીતે વાત છે. પણ આ તો ઓલો ચેતી જાય એમ શબ્દ આવ્યો ને, સાવધાન થાય ને ચેતી જાય, એવી રીતે ચેતવાવાળા દાખલા બીના છે એમ કહેવાય. એટલે કોઈ એક ટાઈમ કોઈ એક સમય એવો જીવનો આવે છે કે જો જીવ ચેતી જાય છે તો કાયમ માટે ચેતી જાય છે, ન ચેતી જાય તો પછી આમ નામ સંસારની રખડપટ્ટી ચાલુ રહે છે. Thank you.